તારીખ 25/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 196 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 78
સાચું ગ્રહણ કરે તો પીટલામાં કેવું જ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે,
બરોબર
એમ કહેવા માંગે છે. સમીર દ્રષ્ટિ જીવને મોક્ષ માર્ગ નો અંકુર ફૂટ્યો છે, હજી બોધિ બીજ વવાઈ ગયું અને મોક્ષ માર્ગ નો અંકુર ફૂટ્યો છે, પણ એ કેવો જ્ઞાન લેવાની તાકાત એમાં લબ્ધિ પ્રગટ થઈ છે. કેવો જ્ઞાન લેવાની શક્તિ લબ્ધિ પ્રગટ થઈ છે. અંદરમાં તો કેવું જ્ઞાન લેવાની શક્તિ સર્વ આત્માઓમાં છે,
બરોબર
એ વાત નથી. અહીંયા પણ અહીંયા જેને કેવું જ્ઞાન લેવાની શક્તિ પ્રગટ થઈ, લબ્ધિ પ્રાપ્ત થઈ, એની વાત છે,
બરોબર
એ બહુ મોટી વાત થઈ એમ કહ્યું. એ તો એના અનુભવે સમજાય છે કે આ શું ચીજ છે. એનો શબ્દનો અર્થ અને ભાવાર્થ તો ખ્યાલમાં આવી રહ્યું છે, પણ છતાં એનો ભાવ તો અનુભવમાં ભાસે એવો છે. હા, કેવું જ્ઞાન પ્રાપ્ત કરવાની લબ્ધિ પ્રગટ થઈ છે. એને મધ્ય પર્યાયમાં એ વિષય આવી ગયો,
બરોબર.
ઉપયોગ સહજ જ્ઞાન સ્વભાવનો થઈ ગયો, કેવળ જ્ઞાન સ્વભાવનો ઉપયોગ થઈ ગયો, એ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટવાની, પૂર્ણ શક્તિ પ્રગટ થવાની લબ્ધિ એમાં ઉત્પન્ન થઈ ગઈ,
બરોબર.
ઉપયોગ થઈને લબ્ધમાં જાય છે, એ લબ્ધિ પ્રગટ થઈ ગઈ. એને ઉપયોગમાં આખો પરિપૂર્ણ ભગવાન આવી ગયો. જીન સ્વરૂપ સીધ સ્વરૂપ પોતે ઉપયોગમાં આવ્યો છે, એકાકાર ઉપયોગમાં આવ્યો છે, નિર્વિકલ્પ ઉપયોગમાં આવ્યો છે. એને ઉપયોગ ક્ષણમાં પૂરો થાય છે, પણ અંદરમાં કેવું જ્ઞાન પ્રગટ કરવાની લબ્ધિરૂપ શક્તિ પ્રગટ કરવાની એનામાં તાકાત આવી ગઈ
છે.
આ મફત દર્શન કરતા નથી,
બરોબર.
અંદરનો આવે છે કે નહીં પ્રકાશ દર્શન, એનામાં શક્તિ છે, એનું સ્વરૂપ ઓળખતા નથી. જીવો કે આ શું સ્વરૂપ છે, આનું સમ્યક દ્રષ્ટિ એટલે એનું સ્વરૂપ શું, એ જો જ્ઞાનમાં આવે તો જ્ઞાની એને નમે છે, બીજા નમે એમાં તો અજ્ઞાની નમે એમાં પ્રશ્ન શું છે. જ્ઞાની નમે છે, સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય તો નમે છે, સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર હોય તો નમે છે. મુનિને અને ભગવાનને નમે એ તો ઠીક છે, પણ સમ્યક દ્રષ્ટિને નમે છે, આમ છે. અરુણનું બહુમાન છે, વ્યક્તિનું બહુમાન નથી ખરેખર, એની પાછળ ગુણનું બહુમાન છે. જે એક ક્ષણ આનંદ ભાવનો ક્ષય કરે છે, આનંદ ભાવને છેદ મારે છે, કુવાડાથી ઘા મારે ને મૂળમાંથી કાપે, એવો એ ભાવના તરુ ઉપર કુઠાળા ઘાટ છે. એ ક્ષણનો અનુભવ એ બહુ મહાન ચીજ છે, એ બતાવવા માટે એની મહાનતા અહીંયા વ્યક્ત કરે છે કે એ ક્ષણમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાની તાકાત ઊભી કરી છે. કેટલા રસ લઈને એ આત્માનુભવ થયો હશે એ ત્યાં પહોંચાવીને સમજાયું, કેટલો રસ લઈને એનો અવતાર થયો છે ત્યાં ભગવાન આત્માનો જન્મ થયો છે. ખરેખર તો જ્ઞાનીઓની જન્મ જયંતિ આ છે, જે બાકીની દેહની જે જન્મ જયંતિ, દેહનો જન્મ થયો એ તો એક શરીરના સંબંધ વાળી વાત છે કે જે સંબંધ જ્ઞાનીઓ છોડવાના છે એની એટલી કિંમત નથી. ખરેખર તો જ્ઞાની તરીકેનો જન્મ આ દિવસે થયો, આ એથી મોટી જન્મ જયંતિ છે. ખરેખર બે જન્મ લઈએ, એક આત્માનો જન્મ, આત્મા અવિનાશી છે, પણ અહીંયા આત્મા આત્મા પણ અનુભવમાં આવ્યો, એ આત્મા થયો, ખરેખર પરમાત્મા થયો ત્યાં, એ ખરેખર જન્મ જયંતિ સાચી છે. પેલી ઉજવાય કે ન ઉજવાય, પણ આ તો ઉજવાવી જોઈએ એમ છે. પૂલા કરતા આનું મહત્વ વધારે છે, પણ બાહ્ય દ્રષ્ટિ વાળાને બાહ્ય પ્રસંગનો મહિમા આવે છે, એટલે ઓલી જન્મ જયંતિને પકડે છે. પણ એવા જન્મ દિવસ તો બધા પ્રાણીઓને આવે છે. શરીરે દેહનો જન્મ થવો એ તો સર્વ પ્રાણીઓને સાધારણ છે, પણ આત્માનો સમ્યક જન્મ થવો એ કરોડો અબજોમાં કોકને છે, અસાધારણ છે. એ કેટલું અસાધારણ છે કે કરોડો અબજોમાં આવજો મનુષ્ય છે, ત્યારે 4 અબજ જેટલી વસ્તી છે વિશ્વની, કોક છે એની અંદર, એની અસાધારણતા છે. એ તો સંખ્યાએ અસાધારણ થયું, પણ અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ કરવાની લબ્ધિ આવી એ પણ એક અસાધારણતા છે. બહારમાં પથ્થરનું સોનું બનાવવાની લબ્ધિ આવે કે કોઈ મંત્ર તંત્ર બોલતા ઝેર ઉતરી જાય ને રોગ મટી જાય, ત્યાં લોકોને આ હા 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 થઈ જાય છે. થાય છે કે છે કે એ ચમત્કારોમાં સર્વોત્કૃષ્ટ ચૈતન્ય ચમત્કાર એવો છે કે એ ક્ષણમાં માનવ માંથી દેવ સર્વજ્ઞ બનાવે. આ લબ્ધિ એવી છે કે સાધારણ મનુષ્ય માંથી એને પરમાત્મ પદમાં સ્થાપિત કરે છે, એ કોઈ જેવી તેવી વાત નથી એમ કહેવું છે. એ મહત્તા બતાવી છે, સમ્યક દર્શનની એમાં મહત્તા છે, એ સાચું એટલે સમ્યક અહીંયા એમ લેવું. સમજવામાં સાચું પકડે ને ખોટું પકડે એમ નહીં, સાચું ગ્રહણ કરે એટલે પરિણમન કરે સાચું. અને થોડું પણ વિપરીત ગ્રહણ કરે આમાં પણ બહુ મોટી વાત છે. થોડું પણ વિપરીત ગ્રહણ કરે, જે સિદ્ધાંત છે મૂળ સિદ્ધાંતમાં થોડો ફેરફાર કરે, અનંતા નિગોદના ભાવ કરવાની એમાં તાકાત છે. નિગોદમાં જાય પછી તો અનંત ભાવ એમાં કરે છે, અનંત ભાવે પણ એમાંથી બહાર નીકળી શકતો નથી. દેશકાળને અનુસરીને થોડો ફેરફાર કરવાનો માર્ગ છે કે કેમ એ વાત સમજ્યા વિના એમને માર્ગને સ્થાપે તો ઉન્માર્ગને સ્થાપે છે, માર્ગને સ્થાપતો દિગંબરમાંથી શ્વેતાંબર થયા એ દેશકાળના બહાને થયા. 12 દુકાળ પડેલા,
12 વર્ષો દુકાળ પડ્યા,
ઉપરા ઉપર બાર બાર વર્ષ સુધીના દુકાળ ફર્યા અને બાહ્યાચરણમાં બાહ્ય આચરણ ટકાવવું પણ મુશ્કેલ. જોકે અંતર પરિણતિ ટકાવે એને બાહ્યાચરણનો સવાલ નથી. પ્રતિકો સંયોગો ઉભા થાય તો સંલેખના કરી લે, સંલેખના કરી લે. કોઈ પણ સાધક સંલેખના કરી લે છે પણ એ પોતાની ભૂમિકાને છોડતા નથી. ચોથે ગુણ સ્થાને સંલેખના કરે છે. મુનિ કરે એમાં તો પ્રશ્ન નથી, એ તો ઘણા શક્તિવાળા છે. મુનિ કરે એમાં તો પ્રશ્ન જ નથી. સિંહના ભાવમાં ભગવાન મહાવીર સ્વામીએ સંલેખના જ કરી છે. અરણ્ય માર્યું તો ખરું, પણ જ્ઞાન થયું કે હું આત્મા છું, નિરાહારી સ્વરૂપે છું. બાળમાં જોવે તો સિંહ ખડ ખાઈ શકે એવી બાહ્ય પરિસ્થિતિ નથી. અને બીજા પ્રાણીને મારીને માંસ ખાવું એ વૃત્તિ રહી નથી. ખડ ખાવાની પરિસ્થિતિ શરીરની નથી અને માંસ ખાવાની પરિસ્થિતિ વૃત્તિની નથી રહી. સંલેખના કરે છે. આ જીવન આયુષ છે ત્યાં સુધી આહારનો ત્યાગ, પાણીનો ત્યાગ, ખરાશ, સિંહનો ભોગ પૂરો કર્યો, આયુષ હતું ત્યાં સુધી રહ્યા. એ દુષ્કાળ પીડ્યો માટે ફેરફાર કરી નાખો એ ભગવાનના સ્થાપિત સિદ્ધાંતો છે, એનું ઉલ્લંઘન છે. અથવા માર્ગ ઉપર, આજ્ઞા ઉપર પગ દેવા બરાબર એટલે એમ કહ્યું કે થોડું પણ વિપરીત ગ્રહણ કરે તો એ થોડું વિપરીત નથી પણ પૂરેપૂરું વિપરીત છે. કોઈ તમને એમ કહે કે ભાઈ આ ઝવેરી બજારમાં આ સાચા મોતીના વેપારી છે, એની પાસે કદી ખોટા મોતી હોતા જ નથી ને એને ખોટા મોતીનો વેપાર એ કરતા જ નથી, આ પરિસ્થિતિ છે.
બરોબર.
બાજુના વેપારી છે એ સાચા વેચે છે, ખોટા વેચે છે અને ભેળસેળ કરીને પણ વેચે છે, સાચા ખોટા મિશ્રણ કરીને પણ વેચે છે. હવે તમારે સાચા લેવા હોય તો કોની દુકાને જશો? પણ થોડોક કઈક અનુકૂળ પડતું હોય, દુકાન ઓરી પડતી હોય, ઓળખાણ વાળા હોય, સગા સંબંધી હોય, સ્નેહી હોય અને એને લઈને ખોટું અમને ન આપે પણ સંબંધને લઈને ફાયદો કરે એમ હોય, ઠીક
એવો ફાયદો
સગાને ન ખટાવા દઈએ કે એમાં કોક મોટી કયું એને ભેળવી દીધું એ તને ખબર પડશે. કેમ કે દેખાવમાં સરખા છે, સાચા ને ખોટા દેખાવમાં સરખા લાગે છે. અમે પણ નમો ઓરિયંતાણમ કહીએ ને એ પણ નમો ઓરિયંતાણમ કહે, એમાં ફેર શું છે? બધું સરખું જ લાગે છે અમને. તો કહે છે કે એક સાચું કહે છે ને એક ખોટું કહે છે, આમ છે. એને તૈયાર થવું પડે એવો વિષય છે. તાવડી લેવા જાય તો ફરક કરવી છે. બાર આનાની તાવડી લેવા જાય, અત્યારે તો બાર આના થતી, એક આનાની બે પૈસાની તાવડી મળતી હતી, એક ત્રાંબિયાની તાવડી મળતી તે દી પણ ટકોરો મારીને લેતો તો તિરાડ દેખાતી નથી પણ અવાજ તો બધો બોલતો નથી ને, તો છુપાયેલી તિરાડ બહાર સમજાશે. આ એક ત્રાંબિયામાંથી પણ ધર્મ ગયો, ધર્મની કિંમત નથી જીવોને કે પરીક્ષા કરતા નથી. એક ત્રાંબા, એક તાંબાના પૈસા જેટલી જેની કિંમત ના કે એને ધર્મ કરવો છે એ વાત પોતાને ઠગવા બરાબર છે. એ પોતે છેતરાય છે, જેમ તિરાડ વાળી તાવડી વેચનારો આપી દે ને આ લેબ લઈ લે તો ઠગાઈ ગયો, એનો રૂપ તાંબિયો પણ નકામો ગયો, ઘરે રોટલો નાખશે એ બધા કટકા, એમ આ ઠગાઈ ગયો છે ધર્મ ને નામે જીવ બીજું કઈ નથી. બહુ ચુસ્ત રહેવું જોઈએ. અરે અન્યમતીઓ એટલું સમજ્યા છે, શીખો કહે છે ને કે અમે ચુસ્ત છીએ, વાળ રાખે છે, કૃપાણ રાખે છે, કડું રાખે છે, કે અમારી એ સંસ્કૃતિ છે અને અમે એને છોડવા માંગતા નથી. મુસલમાને એને એના પ્રમાણમાં પાળે છે, અમારે તો નમાઝ પડવી ને પડવી ને પડવી, નમાઝ નો થાય ટાઈમ હોય તો ગમે ત્યાં હોય તો અમે નમાઝ પડીએ, એમાં મસ્જિદ મળે તો પડીએ, નહીતર ન પડીએ એમ કાંઈ છે, ચાલુ કરીને રસ્તામાં નમાઝ પડે છે. એટલી ચુસ્તતા જો અંધશ્રદ્ધા વાળા જીવો બરાબર રાખે છે તો સત્યને ગ્રહણ કરવા વાળો સિદ્ધાંત ભંગ થાય, એટલી બધી શિથિલતામાં આવે કે સિદ્ધાંત તૂટી જાય આખો, વિતરાગતાનો માર્ગ બદલાઈ જાય, એ તો એને પ્રાણ જાય તો પણ પૂછાય એ વસ્તુ હોવી જોઈએ. હા, તને આચરણની અંદર ન ફાવે તો તું એ આચરણ છોડી દે, તો કઈ હું મને પણ નથી પાડી શકતો, ગ્રસ્તમાં આવી ગયો છું, પણ એ સિદ્ધાંત છે એમાં ફેર નથી. આ મુનિ પણ તો આમ જ છે, મારી શક્તિ નથી, એ મારી અશક્તિનો દોષ છે. પણ તેથી આમ ન હોય ને આમ પણ હોય એ તો આખો વિતરાગનો સિદ્ધાંત તૂટી જાય છે. કહે છે કે થોડું વિપરીત નથી પણ પૂરેપૂરું વિપરીત છે, અને એ વિપરીતતામાં એટલા માટે એ વિપરીતતાને કારણે ભલે દેખાવમાં એ થોડું છે, આટલો ફેર કર્યો એમાં હું. કહે છે કે એમાં અનંતા નિબોધના ભાવ કરવાની તાકાત છે, ભલે તને ન દેખાય પણ અંદરમાં નિબોધની લબ્ધિ ઉત્પન્ન થાય છે. ઓલા પણ કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થાય છે, અહીંયા નિબોધની લબ્ધિ ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિ છે. લાભ અને અલાભ નું કેવી રીતે કારણ છે સમજાવો. વધારે લોકો લાભ લે તો પછી વ્યાખ્યાન કરો એના કરતા સિનેમા દેખાડો તો એથી વધારે લોકો ભેગા થશે. આપણે બીજી ન લાવવી, ધાર્મિક ફિલ્મ લાવવી, ભગવાન મહાવીરને ઉતારવી, બીજી ત્રીજી ઉતારવી, ઠીક. એમાં જેટલા પગથિયા નીચે ઉતરશો એટલા વધારે લોકો આવશે, ઠીક. નાચ કરો, ગાન કરો, ફિલ્મ કરો, ઘણા લોકો લાભ લેશે. ભાઈ, વધારે લોકો લાભ લે એની મુખ્યતા પાછળ પગથિયું ચૂકીને પ્રવૃત્તિ થાય. જ્યોતિષ ની વિદ્યા સાધ્ય કરો તો ઘણા લોકો આવે, ઠીક. પછી ભાવ કાઢી દો, વેપારી તો બધા ગલુડિયા ને જેમ આવ્યો છે પગમાં આવીને લોભ્યા છે ને, ગલુડિયા ને જેમ પગમાં આવ્યો તો આમ છે મહારાજ મહારાજ તમે તમે સચમ તમે સચમ. આ પરિસ્થિતિ સાથે ભાઈ, આ આત્માનું કલ્યાણ કરવાનો માર્ગ છે, ટોળા ભેગા કરવાનો નહીં. અને એવા જાજા ભેગા થાય ને ખોટું જાજું ભેગું થાય, એમાં ખોટું જાજું ભેગું થાય પછી એનો શું અર્થ છે? એમાં ભાઈ તને અત્યારે ખબર નહીં પડે અનંતા નિગુણના ભાવ થવાની રસ્તે જાય છે. તો વિચાર કરવા જેવો છે. એક વાર તારા આત્માનો તો વિચાર કર. એ જાદા ભેગા થશે તને નહીં મુકાવે એમાંથી. નરકમાં જઈશ, સન્માર્ગનો વિરોધ કરીને નરકમાં જઈશ. સત્પુરુષનો વિરોધ એ સન્માર્ગનો વિરોધ છે. એ તો એનામાં મસ્ત છે. એ તો કહે છે મારો કોઈ વિરોધ કરી શકતા નથી, હું તો અખંડ અભેદ પરમાત્મ પદ છું, મારો વિરોધ કોણ કરે જગતમાં. પણ માર્ગનો વિરોધ કરે છે સાધક, સાધકનો વિરોધ કરે છે, સાધકતાના માર્ગનો વિરોધ કરે છે, નરકની ગોદમાં જાય છે. કશાય તીવ્ર થાય તો પહેલા નરકમાં જાય, એ તો નિગોદમાં જતા વાર લાગતી. કે છે કે એ નરકમાં નારકીના માર્ગમાંથી આ ટોળામાંથી કોઈ તને છોડાવવા આવશે નહી. આમ છે ત્યાં માટીનો ખોરાક છે. નારકીમાં દુર્ગંધયુક્ત માટીનો ખોરાક છે. અહીંયા તો થાળી ઉટકેલી હોય ને તો એ પછી નેપકિનથી સાફ કરે. ક્યાંય રજકણ માટી ધૂળ ના ઉડીને આવીને ચોંટતા હોય તો આહારમાં આવે નહીં. ન દેખાય એવા હોય તો સાફ કરવામાં માંધો હું પણ. કે છે કે અનાજ પણ માટી છે ને તારું શરીર એ માટી છે.
બરોબર.
શિકાસ તું કરેશ કે માટી ન જોઈ, પણ આ નરકમાં તો એકલી માટી ખવડાવે છે. અને તે જેટલી ભૂખ હોય એટલી મળે નહીં પાછી. એવી દુર્ગંધયુક્ત માટી હોય છે કે પહેલી પહેલી પૃથ્વીમાં જે એની છે એની જે માટીની એક કણ હોય એ અહીંયા આવે તો યોજનમાં માણસો મરી જાય. એક યોજનમાં માણસ અડધા અડધા કોષમાં માણસો મરી જાય. બીજી નારકીમાં એથી આગળ જાઓ તો બીજી પૃથ્વીમાં એટલી છે કે એથી ડબલ એરિયાના માણસ મરી જાય. એમ નીચે જેમ જેમ જાઓ ત્યાં એટલી દુર્ગંધયુક્ત માટી હોય છે. પ્રમાણામાં ત્રિલોકસાર 49 યોજન સુધીના માણસો મરી જાય. એમ ડબલ ડબલ થતું જાય છે. અડધા યોજનથી શરૂ થાય છે. એવી દુર્ગંધયુક્ત માટી હોય છે. અને માણસને કરું ને વિસ્તાર ને એ બધી માટી એ પણ એને ભૂખ હોય એટલી ન મળે પાછી. અંદર ભૂખનો ભરકો એટલો હોય કે એ માટી પણ એને પેટ ભરાય એટલી મળે. આવી પરિસ્થિતિમાંથી કોણ છોડાવશે? લોકલાજ કોઈ છોડાવશે? આત્માર્થી જીવ, ધર્મી જીવ લોકલાજે થોડું પણ ખોટું કરે એમ લેવું છે. બીડી પીનારો જાણે છે કે આ બીડી પીતા પીતા કેન્સર થાય. મૂકી હતી તમારા દાણાપીઠના એક વેપારીએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ બીડી પીતા હતા, વાત ચાલી કે તમે આમ બધું સમજો છો, ઘણા તમારે ત્યાં સમજવા આવે છે. અમને એવું લાગે છે કે સમજે છતાં કેમ કઈ અમલ કરતા નથી. સમજે એને કઈક અમલ કરવો
બરોબર,
સમજે છતાં અમલ ન કરે તો વ્યાજબી તો ન જ કહેવાય ને. મને ખ્યાલ હતો ભાઈ બીડી પીએ છે. મેં કહ્યું કે ભાઈ બીડી પીવાથી કેન્સર થાય છે એવું આખી દુનિયા અત્યારે, ભલે બધાને ન થાય પણ કોકને થાય છે એવું તો પ્રસિદ્ધ છે. તમે ન જાણ્યું હોય તો કાંઈ બને નહીં, છતાં કેમ એની બીક લાગતી નથી. વાત સાચી છે કે સમજાય એટલે એનું પાલન થાય એવું નથી બનતું. જોકે ખરેખર એને સમજાણું છે એમ કહેવાય
નહીં,
એને સમજાણું છે એમ ન કહેવાય. ખરેખર તો એને એ સમજાણું નથી. સમજાય ને કિંમત આવે ત્યારે એને સમજાણું છે, ને કિંમત ન આવે તો એને સમજાણું નથી. અંદરમાં કિંમત આવવી જોઈએ, એ એનું પહેલું લક્ષણ છે. પછી કિંમત આવે તો એ અનુસાર વિશેષ દ્રઢતા થઈને એ પ્રવૃત્તિમાં બહારમાં દેખાય એવી રીતે ક્રમશઃ આવ્યા વિના રહેતું નથી, પણ એનું મૂળ્યું છે કિંમત આવવી. તે આ કિંમત આવવા માટે આટલી વાત કરે છે. ભારે કર્મી જીવ હોય અને એ કર્મરૂપી ગોદડું વધ્યું હોય, એને શ્રી ગુરુની ઉપદેશ રૂપી લાકડી વાગતી નથી. લાકડીનો પ્રહાર તો વાગે એવો છે, કઠણ ચીજ છે ને, છતાં કર્મરૂપી ગોદડા એવા વધ્યા હોય તો એને ઉપદેશની લાકડી વાગતી નથી. અને ધોતિયા જેવું બારીક વસ્ત્ર અણુકર્મી જીવ ઉઠીને, એ પણ કર્મ વાળો છે, કર્મ સંયોગ વાળો છે, છતાં હળુકર્મી પણ આને લઈને, પાત્રતાને લઈને એને ગુરુના ઉપદેશની લાકડી વાગે છે. દ્રષ્ટાંત આપ્યું શ્રીમદજી પાસે. એ તો કર્મથી સમજાવે છે, ભાવથી સમજતો નથી. એટલે એનો પર પદાર્થમાં એટલો રસ પીડ્યો છે, ગાઢ ઉદયમાન રસ છે, કે એને એનાથી વિપરીત એવો જે ચૈતન્ય રસ, એનો ઉપદેશ પ્રગટપણે ચૈતન્ય રસમાં તરબોળ થઈને જ્ઞાનીઓ ચૈતન્યને બતાવે છે અને બોધ આપે છે, તો પણ એને એ રસ સમજાતો નથી. એને એ રસ સમજાતો નથી એમ કે છે કે રોજ એકની એક વાત કરે છે. તમારા મહારાજ તો રોજ એકની એક વાત કરે છે. આત્મા આત્માને આત્મા, આત્મા આત્માને આત્મા, પણ શું આત્મા આત્મા? પછી કઈ ખરું કે નહીં કે એકલો આત્મા 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 જ? હે ભાઈ, એની અંદર રસ પીડ્યો છે,
બરોબર.
એની અંદર અમૃત રસ પીડ્યો છે, શાંત રસ પીડ્યો છે, આનંદ રસ પીડ્યો છે. એ આનંદ રસને ઘોળી ઘોળીને પીએ છે ને પીવડાવે છે, પીવા તૈયાર થાય એને. પીવડાવે છે કોને? કે પીવા તૈયાર થાય એને. બાકી બીજાને એમ લાગે કે તું એની વાત કર્યા કરે છે, એમાં કાંઈ અમને રસ આવતો નથી. અમને રસ આવતો નથી એનું કારણ તેની તે વાત કરે છે તે નથી, પણ તને બીજો ઊંધો રસ પીડ્યો છે એટલે આ રસ આવતો એમ વાત છે. ખરેખર ઘણાને રૂચતું નથી, નવા આવે જૂના હોય. બહુ તત્વની વાત સાંભળવી ને તત્વનું વ્યાખ્યાન સાંભળવું બહુ રૂચે ને, એમાં કોઈ ગમત કરાવે તો પાછું ગમે એને, મનોરંજન થાય તો એને પાછું વાત એવા. એ બધી એની સ્થિતિ બતાવે છે કે એને કયો રસ પીડ્યો છે, કોઈ એને હસાવે એવા વ્યાખ્યાન કરનારા હોય છે. બહુ યુક્તિથી હસાવી શકાય. કે છે કે હાસ્યના પરિણામ શુભ છે કે અશુભ? પાપના પરિણામ ચોખ્ખા. જે નવ નોકશા એમનો જે પાપ છે એમાં હાસ્ય રતિ અરતિ બધા અશુભ પરિણામ છે. એમાં તો શુભનું ઠેકાણું નથી, આ પરિસ્થિતિ છે. તને અશુભનો રસ છે એટલે રૂચે છે, ચૈતન્યનો તને રસ છે એટલે તને ચૈતન્ય તત્વનો વિષય જે ચાલે છે તને રૂચતો નથી. એ યોગ્યતાને સાબિત કરે છે. પાપ છે હસવાવાળા કરતા હસાવા વાળાને વધારે છે. બિલકુલ મેળ ખાય, મોટો ફેરફાર છે. એ બધો વિષય એકદમ ગંભીર છે. એક બાજુ કેવળ જ્ઞાન લેવાનો પ્રકાર ઉભો થાય એવું છે, અને ગડબડ થાય તો બીજી બાજુ નિગોદ આવે એવો પ્રકાર ઉભો થાય છે. ઘરમાં એક મૃત્યુની પથારી હોય, ડચકા ખાઈ એટલે સિદ્ધાંત ના વિષયમાં એમ કહેવું છે કે જરા પણ ખસીને વિપરીતતાને સ્વીકારવી નહીં, પ્રાણાંતે પણ એ સંમત થાય નહીં એવો વિષય છે. કેમ કે એ ચૈતન્ય જ્ઞાન અને આનંદ પ્રાણની જાળવણીનો વિષય છે. દેહના પ્રાણ એ તો એક વખત ગયા એવા અનંત વાર આવ્યા ને ગયા, એની કોઈ કિંમત નથી. પણ અનંતકાળમાં જે જ્ઞાન આનંદ આદિ પ્રાણ જીવન નથી મળ્યું, એ જીવન મળવાનો રસ્તો બંધ થઈ જાય એ વાત તો કોઈ પણ ભોગે ચાલે નહીં એવો વિષય છે. ક્રોધમાં રંગાયેલો કહે કે અમે ક્રોધના જ્ઞાતા છીએ તો એમ નથી, એ તો ક્રોધથી રંગાયેલો છે. આ બોલકા થઈ જાય છે ને તત્વજ્ઞાનની કર્માગમના વિકરાગતાને પ્રાપ્ત કરાવનારા સિદ્ધાંતો છે, પરમ શાંત રસના મૂળ છે એ વાતની ગંભીરતાને નહીં સમજીને ક્રોધ કરતો જાય ને એમ કહે કે અમે તો ક્રોધના જ્ઞાતા છીએ, કહે છે કે એમ નથી ભાઈ. એવું બોલકા પણ આવી જાય એ તત્વનું ખૂન થાય છે. જેમ સિદ્ધાંત તૂટી જાય તો તત્વનું ખૂન થાય છે, એમ અહીંયા પણ તત્વનું ખૂન થાય છે. એક એક વાત ગુરુદેવ કરી ગયા છે, બહુ કિંમતી વાત કરી ગયા છે. હજી તો જેમ જેમ સમય જશે એમ એની કિંમત થશે. એનું કારણ કે હજી તો માણી મળે છે, કેટલીક ઉપલબ્ધિ છે, પછી તો જેને એવા જીવો છે ને જેને સંયોગ નહોતો થયો, જોયા નહોતા, સાંભળ્યા નહોતા, એને એમ થશે અરે તમે સાંભળ્યા, તમે જોયા હતા, તમે દર્શન કર્યા હતા, તમે સાંભળવા જતા હતા, અમારા તો નસીબમાં નહીં કે તે દી અમારો જન્મ નહોતો. આગળ ઉપર એવી પરિસ્થિતિ આવશે એવું શ્રીમદના વખતમાં થયું. ઘણા પસ્તાણા પાછળથી સાહિત્ય બહાર આવ્યું ત્યારે ઘણા પસ્તાણા કરે, આપણે આગેથી એમના વિશે સાચી ખોટી અફવાઓ ઉડી તે માની લીધી અને સંપર્ક કરવાની દરકાર કરીને ઉપેક્ષા કરી અને વખત ચૂકી ગયા, સમય ચૂકી ગયા. શું થાય છે કે આ જગત એટલું હલકું છે કે સંતમાં સંત પુરુષ હોય તો પણ એ સંત આત્મા માટે પણ અનેક પ્રકારની વાતો કરતા જરાય અચકાટ આવે નહીં એવી વિચિત્રતા છે. પરિણામે શું થાય છે કે કેટલાક દૂર રહેનારા થોડા હળુકર્મી હોય તો પણ તે કાળે પાત્રતાના અભાવને લઈને એવી અફવામાં આવી જાય છે, માની લે છે. પરિણામે એનો સંપર્ક કરવો, એનો સમાગમ કરવો એ વખતને ચૂકી જાય છે. જેની કિંમત ન થઈ શકે એવી અમૂલ્ય સત્સમાગમની પળને એ ચૂકે છે. ખલાસ પેલી પાછળથી તો પત્તો લાગે એવું હું
જરૂરી
નથી, એ પરિસ્થિતિ આવે છે. શું કહે છે, ક્રોધમાં રંગાયેલો કહે કે અમે ક્રોધના જ્ઞાતા છીએ તો એમ નથી. એ ક્રોધમાં એ તો ક્રોધથી રંગાઈ ગયો છે, તન્મય થઈ ગયો છે, ઓતપ્રોત થઈ ગયો છે. જ્ઞાતા પણ રહે એ તો ક્રોધાદિના ભાવથી ભિન્નપણે પોતાનો જ્ઞાતાપણે અનુભવ કરે છે.
બરોબર,
ભલે એ અનુભવ લબ્ધમાં છે પણ પ્રગટ છે, મુખ્ય અનુભવ છે. જે જ્ઞાન ધારા અને કર્મ ધારા રૂપ બે પ્રકારની ધારા, જેને સ્વભાવ ધારા અને વિભાવ ધારા કહીએ, એ બંને પ્રકારના ભાવો વિદ્યમાન છે સાધક અવસ્થામાં. સાધકને એમાં મુખ્યપણે અનુભવ સ્વભાવનો છે અને ગૌણપણે અનુભવ વિભાવનો છે, એમ છે.
બરોબર,
એટલે જે જ્ઞાતા રહે છે એ ક્રોધથી ભિન્ન પોતાના જ્ઞાતા સ્વભાવનો મુખ્ય અનુભવ કરે છે.
બરોબર,
અને ક્રોધાદિ ભાવ એની અવસ્થામાં છે એને ગૌણ કરી જાય છે અને અનુભવ કરે છે. એની અવસ્થામાં છે એટલે અનુભવમાં ન આવે પ્રશ્ન રહેતો નથી. છતાં એનો એ હું કરું છું એવા તન્મય ભાવે અનુભવ કરતા નથી. ધર્મી જીવો, ધર્માત્માઓ વિભાવંશને પોતાનો જાણીને, પોતાનો કરીને, તન્મય થઈને એનો અનુભવ કરતા નથી. એ એની વિશેષતા છે. ત્યારે એમ કહે છે કે ક્રોધના અમે જ્ઞાતા છીએ. ક્રોધ થયો એને મેં કર્યો નથી, કરાયો નથી, ઠીક થયો, સારો થયો, કરવો જ જોઈએ, કર્યા વિના ચાલે નહીં એવું અનુમોદન પણ નથી.
બરોબર,
એનાથી ભિન્ન અમે જ્ઞાતા છીએ કે જે અમારું જ્ઞાન સ્વરૂપ પલટો મારીને સંક્રમણ થઈને કો ક્રોધ રૂપે ક્યારે થતો નથી, સદાય જ્ઞાતા છીએ, એમ કહે છે. પણ સ્વચ્છંદ થાય છે જ્યારે સમજણની વિપરીતતા થાય અને એમાં પણ તત્વજ્ઞાનનો વિષય શીખી લઈએ વાંચીને સાંભળીને, અને એ તત્વજ્ઞાનના વિષયને યથાર્થપણે ગ્રહણ કરીને પરિણામની કેળવણી શુદ્ધ થવા અર્થેની ચાલુ ન થાય એવી પ્રક્રિયાને એ જાતના પ્રોસેસમાં ન આવે, અને પછી જાણેલું સાંભળેલું ને મુખ પાસે કરેલું ને ધારણામાં સ્મૃતિમાં રહેલું એનો ઉપયોગ બચાવ કરવામાં કરે, ક્રોધ થાય, દોષ થાય, અને બચાવ કરવામાં કરે કે અમે તો જ્ઞાતા દ્રષ્ટા છીએ, અમે કાંઈ કરતા નથી, અમે તો જ્ઞાતા દ્રષ્ટા છીએ, આત્મા ક્રોધ કરતો નથી, તમે સમજતા નથી, કહે છે કે ભાઈ તારો સ્વચ્છંદ ફાટ્યો છે, સાંભળી સાંભળીને તારો પ્યાલો ફાટી ગયો છે, એમ કે એ વાત બિલકુલ અનુકૂળ નથી. નિશ્ચયા ભાષી છે, ઘણી વિપરીતતા આવી ગઈ છે, એમાં ઘણી વિપરીતતા આવી ગઈ છે, એમ કહેવા માંગે છે. બધું કહી ગયા છે, કહેવામાં કાંઈ બાકી રાખી નથી. જે જે વાતો અને જે જે સિદ્ધાંતો વિતરાગતાના સ્થાપ્યા છે તે તે વાતો કહેતા તેમાંથી આવો વિપર્યાસ ન થવો જોઈએ એવી લાલ બત્તી પણ મૂકતા ગયા છે ઠેકાણે. રેડ સિગ્નલ આપ્યો છે કે જોજો આમ ન જાય પાછું, હાલતા હાલતા આ બાજુ જતા નહીં, ત્યાં પાછું ડેન્જર છે, ભય છે, ત્યાં નિવોદની ખીણમાં કૂદી પડીને ક્યાં જાશો પત્તો લાગશે. બધી ઘણી વાતો આવે છે, બધા એ વિશેના વાત છે. તીર્થંકર દ્રવ હતું ને ગુરુદેવ શ્રી નો, તો તીર્થંકર દ્રવ હતું, એટલે એ કહેવાની પદ્ધતિમાં પણ જે વિષયને હાથમાં લે જાણે તાદ્રશ કરીને એનો ચિતાર આવે અને એના બધા પડખા ચારે કોરથી છણીને ચોખ્ખું કરે એવું પ્રકાર છે. એટલે બધી વાતો કરે છે, કહે છે કે એ જીવ ક્રોધથી રંગાયેલો છે ને જ્ઞાતા નથી. અમે ક્રોધના રંગા ક્રોધમાં રંગાયેલો જીવ જ્ઞાતા છું એમ વાત કરે, કે છે તો ખોટી વાત છે. એ જુઠ્ઠો છે, ખોટો છે, ખરેખર એ કરતા છે, ક્રોધનો કરતા થઈને પરિણમે છે અને બચાવ કરે છે કે હું જ્ઞાતા છું. આ ક્રમબદ્ધમાં ગડબડ કરે છે, બધું ક્રમબદ્ધ છે. પાછું એને અનુકૂળ ન પડે એવો પ્રસંગ ભજે ત્યારે એની આકુલતા સમાય નહીં, બહારમાં બીજા પણ જાણે એવી રીતે તે આકુલ પરિણામે પરિણમે. વળી એને પૂછો પણ આ ક્રમબદ્ધ છે ને, તો કઈ તો અમારે એમ થયું એ ક્રમબદ્ધ છે. હવે હાલ હાલ થાય, આ તારો સ્વચ્છંદ ફાયદો છે, બીજું કઈ છે. અંદર નાયક છો એમાં સ્થિર કરી દે એવું એ ક્રમબદ્ધ છે. તમામ પરિણામની ઉપેક્ષા જે પર્યાયોની ક્રમબદ્ધ ક્રમબદ્ધતા જણાય કે એનું ક્રમસરપણું જણાય, ઉપેક્ષિત થઈ જાય જીવ, એના બદલે પૂરેપૂરો તન્મય થઈને, આકુલતામાં તન્મય થઈને, તીવ્ર કષાયમાં તન્મય થઈને પરિણમે અને એમ કહે કે પરિણામ ક્રમબદ્ધ છે, એ પણ ક્રમબદ્ધ છે. એ છે કે તમે કાંઈ સમજો એક એ વિષયનો એક છાંટો એ ડ્યો નથી એવો વિષય છે. પરિણામ ક્રમબદ્ધ છે એમાં તીવ્ર કષાય તો દૂર રહો, મંદ કષાયની પણ અપેક્ષા થતી નથી, ઉપેક્ષા થઈ જાય છે. અરે શુદ્ધિનો અંશ ઉત્પન્ન થાય છે એની પણ ઉપેક્ષા થઈ જાય છે અને અપેક્ષા થતી નથી. એવો જે સિદ્ધાંત છે કે જે ધ્રુવના અવલંબનમાં લઈ આવે છે જીવને, એ તીવ્ર કષાયના અવલંબનમાં પીડ્યો હોય એને ક્રમબદ્ધ કહે. બહુ મોટો વિપર્યાસ છે, જબરજસ્ત વિપર્યાસ છે, સામાન્ય વિપર્યાસ નથી. તે જ્ઞાતા નથી, એ ક્રોધથી રંગાયેલો છે તે જ્ઞાતા નથી. જ્ઞાનથી જે રંગાયેલો છે, જે જ્ઞાનમાં તન્મય થયો છે અને જ્ઞાનમય ભાવે પરણમી રહ્યો છે, જ્ઞાનના રંગે રંગાઈ ગયો છે એની વાત એ છે. એ જ ક્રોધના પરિણામનો જ્ઞાતા છે, એને કદાચ તીવ્ર કષાયનો અંશરૂપ ક્રોધ ઉત્પન્ન થાય, કોઈ વાર અપ્રશસ્ત થાય, કોઈ વાર પ્રશસ્ત પણ થાય, બે પ્રકાર આવે દ્વેષના છે. તો પણ એ પરિણામનો એ જ્ઞાતા છે, એનાથી ભિન્ન જ્ઞાનમાં પડ્યો છે, ક્રોધમાં એ ઊભો નથી, જ્ઞાનમાં ઊભો છે. ક્રોધમાં અતન્મયપણે વર્તે છે, જ્ઞાનમાં તન્મયપણે વર્તે છે, આમ છે. ક્રોધના અંશમાં લુખો લસ છે, અને જ્ઞાનમય ભાવમાં આત્મભાવના રસમાં એ બરાબર અલૌકિક પ્રકારે રસમાં આવેલો છે, ત્યારે ભિન્નપણું રહે છે. એક જ અવસ્થામાં બે અંશ ઉત્પન્ન થાય ને એના ને એના અંશથી ભિન્ન અનુભવ કરે એનો રસ કેટલો. ત્રિરાશિ મૂકે તો સમજવું મુશ્કેલ છે. એક જ જીવના એના ને એના પરિણામમાં બે વિરુદ્ધ ભાવ થાય, ક્રોધાદી ભાવ ઉપજે, અને છતાં એનાથી ભિન્ન જ્ઞાનમય છું એવો અનુભવ ભાવે પરિણમે, કહેવાની વાત નથી, કહેવા માત્ર પણ એ નથી. એનો એ જ્ઞાતાપણાનો રસ કેટલો, કે જેથી એની અવસ્થામાં હોવા છતાં ભિન્ન પડી જાય છે, કેટલો રસ છે, કેટલો રસ છે ને કેટલો પુરુષાર્થ છે. એ ઘણો પુરુષાર્થ છે, અનંતો પુરુષાર્થ છે એની પાછળ. પણ ટ્રાય તો કરે, નો પુરુષાર્થ હોય તો ખબર પડે. જે રાગાદી ભાવ ઉપજે છે તને ખબર તો પડે છે ને, જ્ઞાન તો છે કે નહીં કે આ ક્રોધ થયો. જ્ઞાન વિના તો ખબર પડતી નથી. તો જ્ઞાન તારું હાજર છે, ક્રોધ પણ છે. હવે ક્રોધપણે હું નથી, હું માત્ર જ્ઞાનપણે છું એ અનુભવમાં આવવાનો પ્રયત્ન તો કર, તો સમજાય કે આમાં કેટલા પુરુષાર્થનું આ પ્રકરણ છે, કેટલા પુરુષાર્થમાં આવતા થાય છે, કેટલા સ્વરૂપ રસમાં ઓતપ્રોત થતા એ પ્રકાર ભજે છે, એ પ્રયત્ન કરે તો સમજાય. હું છે પ્રયત્ન ચડે નહીં ત્યાં સુધી. પ્રયત્નનો વિષય કેવડો ને કેટલો છે એ ક્યાંથી સમજાય, એ સમજાય હું નથી. તમામ દોષમાં એમ, તમામ ક્રોધ તો દ્રષ્ટાંત રૂપે છે, રાગ દ્વેષ મોહ ચારિત્રનો મોહ છે. બોલો, દર્શન મોહ નથી કે ક્રોધ પણ ચારિત્રનો છે, રાગ પણ ચારિત્રનો છે, દ્વેષ પણ ચારિત્રનો દોષ છે. દર્શન મોહના દોષ ધર્માત્માને હોતા નથી. જે ભીન પડે છે એવા ધર્મીને ચારિત્ર મોહના દોષ છે, અવિરક્ષણની દ્રષ્ટિને દેશવીરતીને એના પ્રકારમાં ઘટેલા છે. સર્વવીરતી મુનિને સાવધ્ય પ્રકારના કોઈ દોષ થતા નથી, થાય તો મુનિ હોતા નથી, ભૂમિકા બહારના છે. તેથી પરમ દિવસના ગુજરાત સમાચારમાં આવ્યું, બાવળા પાસે 72 જૈન મંદિર બાંધે છે એક સાધુ, શ્વેતાંબરના સાધુ. કેટલા?
72.
એક સાથે 72 કરોડોના ખર્ચે, કઈક સ્વપ્ન સ્વપ્ન, હા 74 છે ને, 3-24 છે, 3-24 છે ને, ભૂતકાળની 24 છેલ્લી, વર્તમાન આ ચાલુ થઈ ગઈ ઋષભદેવ ભગવાન થી મહાવીર પર્યંત ની, એ પહેલા ની હવે પછી થશે. બરાબર, એમાં એમ નથી લીધું કઈ, આ તો 72 ની સંખ્યા છે. એટલે પદ્માવતી સ્વપ્નમાં આવી છે અને કીધું છે કે તું આ કર, હું તને પ્રેરણા આપું છું, અને જે દાન દેનારા છે એને હું પ્રેરણા આપીશ. સ્વપ્નમાં આવી પદ્માવતી, તો પણ મારું આટલું ક્યાં ગયું છે, અરે પણ હું છું ને, કે તને હું પ્રેરણા આપું છું, દાન દેનારાને પણ હું આપીશ. પછી જેને જમીન આપી છે, જમીન આપી છે, પછી આ પ્રસિદ્ધ કર્યું છે. સ્વપ્ન તો મહિનાઓ પહેલા આવ્યું છે, પણ મને પાલિતાણામાં એ દાન દેનાર ભાઈ કોઈક આવ્યા છે, ખેતર જેવું કંઈક આવ્યું છે, પછી વાત પ્રસિદ્ધ કરી છે. છાપાનો ફોટો નિષ્ઠાન આવ્યો હતો. મુનિઓ આવી સાવધી યોગની પ્રવૃત્તિ કરે, મંદિર કરવું, બંધાવવું, કરવું, કરાવવું, અનુમોદવું મુનિની ભૂમિકાની બહારની. હા, એ તો હા ઉત્કૃષ્ટ શ્રાવક છે ને, પણ એ નથી એટલો આરંભ ને સમારંભ ઉદ્યમ ઉત્કૃષ્ટ શ્રાવક ને નથી. મુનિને હોવાનો તો પ્રશ્ન જ નથી, ઉત્કૃષ્ટ શ્રાવક ને પણ દેશ વ્યક્તિ ને પણ એ નથી. નીચે છે ના રે ના બ્રહ્મણા બધી એ બધી ભ્રમણા છે, વિચારો આવ્યા કરતા હોય એટલે સ્વપ્નો આવે, બહુ વિચાર ઘૂંટાઈ જતા હોય તો સ્વપ્નો આવે. પણ ઓલા બીજા ભ્રમણા વાળા હોય ને, એની નાતીલા, એને કોકને વાત કરવી હોય ખાનગીમાં, ઓલાને હું પ્રેરણા કરવા જાય, ઓલાને વાત કરી મને આમ સ્વપ્ન આવ્યું છે ને તારું કલ્યાણ થઈ જશે, એમાં પછી લખું છું જે જે તને મદદ કરશે એ બધાનું કલ્યાણ થઈ જવાનું છે, છાપામાં નાખ્યું છે. એ તો ઓલા લોભિયા છે, ઉડી ઉડીને પડે પતંગિયાની જેમ કલ્યાણને લાલસાથી, એ બધી ચોખ્ખી છેતરપિંડી હોય છે. કરે કરાવે પોતે બીજાને અંદર ખાનેથી કરે ને એમ કે અમને સામેથી આવીને કીધું, આ બધું જોયું છે, બધી પોલની ખબર છે. અંદરથી કહેવડાવી દે કે આમ તમે કરજો, જાહેર એમ કરે કે અમને કીધું એટલે અમે કાંઈ આ કરતા નથી, એ તો અમારી પાસે આવ્યા સામેથી આવ્યા, કાંઈ વાતમાં માલ હતો. અને એ બધા પ્રકાર ઘણા માયા કપટના માન લેવા માટે ઉત્પન્ન થાય. પાછળ આશય એ હોય છે કે ફલાણા આમ કરે છે તો અમે આમ કરીએ છીએ, એ આમ કરે છે તો અમે આમ કરીએ છીએ, બધા એની અંદર બધી અમારા દાણા પીઠમાં વેપારીને સ્પર્ધા હોય, તેલવાળાને તેલની ને અનાજ, ખાંડવાળાને ખાંડની ને અનાજવાળાને અનાજની, મિલવાળાને મિલની, એમ એ બધો વેપાર હાલે છે. એ અંદર ઓલા એ ત્રણ જીનાલે બંધાવ્યો હતો, આ તો હું પાંચ બંધાવો તો ઓલો કે હું દસ બંધાવો તો પચીસ બંધાવું, બોતેર બંધાવું, સ્પર્ધા એ ચડે છે. બીજું કાંઈ એમાં છે, એના કરતા જાદુ માન મળે. એ બધા પ્રકાર સંસારના છે, એમાં ક્યાંય મોક્ષ માર્ગ નો છાંટો નથી. વિપરીતતા એના થોડી પણ નથી, પણ ઘણી વધેલી વિપરીતતા છે, એ પ્રકાર છે. અહીંયા તો કહે છે કે સિદ્ધાંત સાંભળીને પણ એ સિદ્ધાંતની જે ગંભીરતા છે, વિતરાગતાના મૂળિયા જેમાં પડ્યા છે, એ વિતરાગતાના મૂળિયાનું મૂલ્ય કરજે, એની કિંમત કરજે, એનું અવમૂલ્યન થાય એવું કાંઈ થવું જોઈએ નહીં. કરે છે ને રૂપિયાનું અવમૂલ્યન કરે છે ને, એ રૂપિયાનું થાય સિદ્ધાંતનું ન થાય એમ કહે છે. ભલે આખી દુનિયાને રૂપિયાની કિંમત હોય, ડોલરની કિંમત હોય, પાઉન્ડ સ્ટર્લિંગની કિંમત હોય, એ બધાનું અવમૂલ્યન થાય, સિદ્ધાંતનું તો ત્રણેય કાળમાં કોઈનો અવમૂલ્યન કરવાનો અધિકાર નથી. ગમે તે જીવ હોય ને, સિદ્ધાંતનું અવમૂલ્યન કરવાનો કોઈને અધિકાર નથી. આ કાળ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને લઈને અવમૂલ્યન કરવું એ વિતરાગની વિરુદ્ધ પડવાની વાત છે. વિતરાગના માર્ગને લૂંટવાની એ વાત છે. ખરેખર તો એ ચાલી શકે માર્ગને વિશે એનો પ્રવેશ નથી એમ કહે છે. અહીંયા કહે છે કે જ્ઞાનથી જે રંગાયેલો છે, જે જ્ઞાનમય સ્વભાવમાં જ્ઞાનના સ્વસંવેદનમાં તન્મય થઈને અભેદ થઈને જ્ઞાનમાં જ્ઞાનને વેદે છે, તે જ્ઞાનના રંગે રંગાયેલો છે. જ્ઞાનીના સર્વ પરિણામ જ્ઞાનમય છે. ક્રોધ ઉપજ્યો છે ત્યારે પણ તેના પરિણામ જ્ઞાનમય છે કે આ ક્રોધ કરવા યોગ્ય નથી ને આત્માને લાભનું કારણ નથી પણ નુકસાનનું કારણ છે એમ તે કાળે જાણે છે.
બરોબર.
શુભ પરિણામ થાય ત્યારે પણ એમ જાણે છે કે આ શુભ ભાવ છે, રાગરૂપી કષાય રૂપી મલિન પરિણામ છે, આત્માને હિતકર નથી. એવું જ્ઞાન વ્યવહારના પરિણામ થાય ત્યારે, વ્યવહાર દર્શનના ચારિત્ર વ્યવહાર રત્નત્રયના પરિણામ થાય ત્યારે પણ તેને જાણેલો પ્રયોજનમાન છે એમ લીધું છે કે નહીં. આમ પ્રયોજનમાં સાધે છે.
બરોબર.
આ પરિણામ છે તે આત્માથી ભિન્ન છે ને આત્માને હિતકર નથી. હું જ્ઞાન સ્વરૂપી છું ને આ પરિણામ સ્વરૂપે નથી, એવું જે જ્ઞાન, તેથી એવું પરિણમન જ્ઞાનમય પરિણમન છે, એના સર્વ પરિણામો જ્ઞાનમય છે અને રાગાદિમય કે ક્રોધાદિમય નથી. એ ખરેખર એ જ ક્રોધના પરિણામનો જ્ઞાતા છે, ભળતો નથી, તન્મય થતો નથી, એ જ ક્રોધના પરિણામનો જ્ઞાતા છે, એનો ઉપેક્ષા કરે છે ત્યારે જ્ઞાતા છે.
બરોબર,
અપેક્ષા કરીને જ્ઞાતા રહે બે વાત છે, ઉપેક્ષા કરે છે એના પ્રત્યે. તેથી વર્તમાનમાં તે ઉદય ભાવ અશક્તપણે થાય છે, એની શક્તિ કામ કરતી કસાયની કસાય શક્તિ ત્યાં રહી નથી, એવો એ કસાય છે કે જેની કસાય શક્તિ તૂટી ગઈ છે, એવો એ કસાય છે. એ કસાય નિર્બળ થતો, નિર્જરતો નિર્જરતો નાશ પામે છે. કસાય છે એ ત્યાં નિર્બળ થતો અને જર્જરિત થતો નિર્જરે છે. કપડું જર્જરિત થાય છે, દેહ જર્જરિત થાય છે, કપડું જર્જરિત થાય છે, પછી એમાં શક્તિ ન હોય, જર્જરિત થાય એમાં શક્તિ ન હોય, ધોળે ને નીચો રહે ત્યાં ફાટવા માંડે, એમ કે જર્જરિત છે. એ તાણાવાણામાં શક્તિ હોય નથી, એવું એ ઘસાઈ ગયેલો કસાય છે. એ રીતે ક્ષય પ્રત્યે, કષાયના ક્ષય પ્રત્યે જતી એ કષાયની પરિણતિ છે. અને આત્માની પરિણતિ પોતાના ધ્યેયની પૂર્ણતા પ્રત્યે જતી એ પરિણતિ છે. એમ બે ની લાઈન આખી ફરેલી છે બે ધારાની. એને એમ કહેવાય કે એ જ્ઞાતા છે ને કરતા નથી, કરે છે પણ કરતો નથી, બોલે છે પણ બોલતો નથી, ખાય છે પણ ખાતો નથી. આમ આવે છે ભાગવતમાં એ વિષય આવે છે. શ્રી કૃષ્ણ દુર્વાસાએ ઉપવાસ કર્યો તો કે નહીં, એને આહાર કર્યો છે. શ્રી કૃષ્ણ આહાર કર્યો તો કે નહીં, એ ઉપવાસી છે કે ઠીક. એ 16108 શ્રાણી છે, વાસુદેવ છે ને, એ તો બ્રહ્મચારી છે. ઠીક, શું છે આ કે અંદરમાં ભીન પડી ગયા છે. સાધક દિશામાં અંદરની જે ભિન્નતા છે એને બોલે છે પણ બોલતો નથી એમ કહેવામાં આવે છે, અને ચાલે છે પણ ચાલતો નથી એમ કહેવામાં આવે છે. એ રીતે ક્રોધનો જ્ઞાતા છે.
જય હો શ્રી કાન ગુરુદેવ જય હો શ્રી ગંગા જય ધારમનો જય ભક્તા.